એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે ભારતીય સૌંદર્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રના એક ઘણા સૂક્ષ્મ અને રસપ્રદ ખ્યાલ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ, સાત્વિક ભાવો. આપણી પાસે જે સંદર્ભ સામગ્રી છે તે આ ભાવોની પ્રકૃતિ, એના પ્રકારો અને ખાસ કરીને એમ કે અભિનય અને ભાવ અનુભૂતિના ક્ષેત્રમાં એમનું જે અનન્ય મહત્ત્વ છે એના પર પ્રકાશ પાડે છે. આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ સાત્વિક ભાવો ખરેખર છે શું. તે બીજી સામાન્ય શારીરિક પ્રતિક્રિયાઓ કે પછી અભિવ્યક્તિઓથી કઈ રીતે અલગ પડે છે અને શા માટે આપણી ભારતીય પરંપરામાં એને આટલું બધું મહત્ત્વ અપાયું છે, તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને એના જુદા જુદા પાસાઓને સમજીએ. તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત પ્રશ્નથી. આ સાત્વિક ભાવો, આ શબ્દનો અર્થ શું થાય? સ્ત્રોત આ ખ્યાલને કઈ રીતે પરિભાષિત કરે છે?
ચોક્કસ. જુઓ, સ્ત્રોત પ્રમાણે આ શબ્દને સમજવા માટે પહેલા સત્વ શબ્દને સમજવો જરૂરી છે. સત્વનો એક મુખ્ય અર્થ અહીં જીવ શરીર અથવા કહીએ તો પ્રાણીનું શરીર એવો કરવામાં આવ્યો છે. તે જોઈએ તો સાત્વિક ભાવો એટલે સત્વમાંથી એટલે કે શરીરમાંથી ઉત્પન્ન થતા ભાવો. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. અહીં ભાવ એટલે લાગણી નહીં, પણ એ લાગણીને લીધે શરીરમાં જે દેખાય છે ને એ વિક્રિયાઓ કે પ્રતિક્રિયાઓ.
ઓહ, એટલે લાગણીની શારીરિક અસર.
બરાબર. આ કોઈ સ્વતંત્ર ભાવ નથી, પણ જ્યારે કોઈ તીવ્ર ભાવ અનુભવાય ત્યારે શરીરમાં આપોઆપ જે નિશાનીઓ દેખાય એ છે સાત્વિક ભાવો. સ્ત્રોતમાં આવા 8 મુખ્ય સાત્વિક ભાવો ગણાવ્યા છે. આપણે એમને એક પછી એક જોઈએ થોડા વિસ્તારથી.
હા, જણાવો ને.
પહેલો છે સ્તંભ, એટલે શરીરનું જકડાઈ જવું, એકદમ સ્થિર થઈ જવું. જેમ કે કોઈ અત્યંત આશ્ચર્ય, ભય કે પછી ક્યારેક બહુ જ આનંદમાં પણ વ્યક્તિ જાણે થીજી જાય.
હા, ક્યારેક એવું બને છે.
બીજો છે સ્વેદ, એટલે પરસેવો વળવો. ભય, શ્રમ, ગભરાટ કે પછી શરમ જેવી સ્થિતિમાં શરીર પરસેવાથી રેબઝેબ થઈ જાય. એ ત્રીજો રોમાંચ, રૂંવાળા ઊભા થઈ જવા. તીવ્ર આનંદ હોય, ઠંડી લાગે, ભય લાગે કે કોઈ અદ્ભુત રસનો અનુભવ થાય ત્યારે આવું થાય, જેને આપણે અંગ્રેજીમાં ગૂઝબમ્પ્સ કહીએ.
હા, બરાબર.
ચોથો સ્વરભંગ, અવાજ બદલાઈ જવો, ફાટી જાય, ગળગળો થઈ જાય. શોક, ભય, બહુ હર્ષ કે ક્રોધમાં પણ આવું બની શકે.
ખરું.
પાંચમો છે કંપ, શરીરમાં ધ્રુજારી થવી. ભય, ઠંડી, વૃદ્ધાવસ્થા, ક્રોધ કે હર્ષનો અતિરેક હોય ત્યારે શરીર કાંપવા લાગે છે. છઠ્ઠો વૈવર્ણ્ય, ચહેરાનો રંગ બદલાઈ જવો. જેમ કે ડર લાગે તો ચહેરો ફિક્કો પડી જાય, શરમથી લાલ થઈ જવાય, ક્રોધથી તમતમી ઉઠે. આ ચહેરાના રંગમાં જે ફેરફાર આવે એ.
અચ્છા.
સાતમો અશ્રુ, આંખમાંથી આંસુ આવવા. દુઃખ, શોક, ખૂબ આનંદ કે પછી કરુણા જેવી લાગણીમાં આંસુ વહેવા લાગે છે. અને આઠમો છે મૂર્છા અથવા પ્રલય, એટલે બેભાન થઈ જવું, સુધબૂત ખોઈ બેસવી. અત્યંત આઘાત લાગે, દુઃખ થાય, ભય લાગે કે ક્યારેક અતિશય સુખના આઘાતથી પણ વ્યક્તિ મૂર્છિત થઈ શકે.
હા, આ આઠે પ્રતિક્રિયાઓ ખરેખર એવી છે જે આપણે સૌ, મને લાગે છે, ક્યારેક ને ક્યારેક કોઈ તીવ્ર ભાવનાત્મક સ્થિતિમાં અનુભવીએ જ છીએ. ભય, આશ્ચર્ય, શોક, આનંદ, આ બધા સાથે જોડાયેલી છે. પણ અહીં એક પ્રશ્ન થાય છે. આપણે જાણીએ છીએ કે અનુભવો પણ ભાવને પ્રગટ કરવાનું એટલે કે અભિવ્યક્ત કરવાનું જ કામ કરે છે. જેમ કે ગુસ્સામાં ભવા ચડાવવા કે ખુશીમાં નાચવા લાગવું વગેરે. તો શું આ સાત્વિક ભાવોને પણ અનુભવોનો જ એક ભાગ ગણી શકાય?
આ બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો તમે, અને હા, એના પર મત મતાંતર પણ છે. સ્ત્રોત એવું દર્શાવે છે કે કેટલાક આચાર્યો એમ કે માને છે કે સાત્વિક ભાવો મૂળભૂત રીતે તો અનુભવો જ છે.
કેમ?
કારણ એ છે કે અનુભવોનું લક્ષણ શું? ભાવનું અનુભાવન કરવું એટલે કે ભાવને પ્રગટ કરવો, દર્શાવવો.
બરાબર.
હા, અને સાત્વિક ભાવો પણ આ જ કામ કરે છે. તે તીવ્ર ભાવને શારીરિક રૂપમાં પ્રગટ કરે છે. એટલે એ દલીલ મુજબ તેમને અનુભવોના એક વ્યાપક વર્ગમાં સમાવી લેવા જોઈએ. પણ ભરત મુનિ જેવા નાટ્યશાસ્ત્રના પ્રણેતાઓ અને બીજા કેટલાક વિવેચકો એમને અનુભવોથી અલગ એક વિશિષ્ટ વર્ગ તરીકે ગણાવે છે.
અચ્છા.
જો કે આ મતભેદ ભલે હોય, એક વાત પર બધા સહમત છે કે એમનું છેવટનું કામ તો ભાવને દર્શક કે શ્રોતા સુધી પહોંચાડવામાં મદદ કરવાનું, ભાવને અભિવ્યક્ત કરવાનું જ છે. પણ એમને અલગ ગણવા પાછળ એક ખૂબ જ સૂક્ષ્મ અને મહત્વનું કારણ રહેલું છે.
એ જ હું પૂછવા માંગતી હતી. જો બંનેનું કામ ભાવ પ્રગટ કરવાનું જ છે, તો પછી આ અલગ કેટેગરી બનાવવાની શી જરૂર પડી? શું એમની કોઈ એવી ખાસિયત છે જે એમને સામાન્ય અનુભવોથી જુદા પાડે છે? ક્યારેક એવું લાગે કે શાસ્ત્રકારોને વર્ગીકરણ અને ભેદ પાડવાનો કંઈક વધારે જ શોખ હોય છે.
હા હા, એ વાતમાં થોડું તથ્ય છે કે આપણી શાસ્ત્રીય પરંપરામાં સૂક્ષ્મ ભેદો અને વર્ગીકરણ પર ઘણો ભાર મુકાયો છે. પણ અહીં એવું નથી કે માત્ર વર્ગીકરણ ખાતર વર્ગીકરણ કર્યું હોય. એની પાછળ અનુભૂતિ અને અભિવ્યક્તિની જે પ્રકૃતિ છે એને લગતું એક નક્કર તાર્કિક કારણ છે. અને રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત ઉલ્લેખ કરે છે કે પશ્ચિમના સૌંદર્યશાસ્ત્ર અને મનોવિજ્ઞાનમાં પણ આવી શારીરિક પ્રતિક્રિયાઓના બે પ્રકારનો ભેદ જોવા મળ્યો છે.
ઓહ, એમ.
હા, ચાલો આ ભેદને સમજીએ. જો એક પ્રકારની શારીરિક અભિવ્યક્તિઓ એવી છે જે મોટે ભાગે બાહ્ય હોય, પ્રત્યક્ષ દેખાય અને મહદઅંશે આપણી ઈચ્છાશક્તિના નિયંત્રણ હેઠળ હોય, આપણે એને સ્વૈચ્છિક એટલે કે વોલેન્ટરી કહી શકીએ.
જેમ કે
ભય લાગે ત્યારે કોઈ વ્યક્તિ દોડીને ભાગી જાય, આ ક્રિયા તે મોટે ભાગે સભાનપણે કરે છે. ગુસ્સો આવે ત્યારે મુઠ્ઠી વાળે, આંખો મોટી કરે, જોરથી બોલે, ખુશી મત આડી પાડે.
હા, બરાબર.
આ બધી ક્રિયાઓનો અભિનય કરવો પણ શક્ય છે, સહેલો છે, કારણ કે તે મોટે ભાગે સ્નાયુઓની ગતિવિધિઓ સાથે જોડાયેલી છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. આ છે સામાન્ય અનુભવો.
સમજાયું.
હવે આવે છે બીજો પ્રકાર, જે આ સાત્વિક ભાવો સાથે જોડાયેલો છે. આ એવી શારીરિક પ્રતિક્રિયાઓ છે જે શરીરના આંતરિક તંત્ર સાથે, ખાસ કરીને આપણું જે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ છે, સ્વયં સંચાલિત ચેતાતંત્ર, એની સાથે વધુ ગાઢ રીતે જોડાયેલી છે. અને મહત્વની વાત એ છે કે આ પ્રતિક્રિયાઓ અનૈચ્છિક હોય છે, ઇનવોલન્ટરી, એટલે કે તે આપણી સીધી ઈચ્છાશક્તિના નિયંત્રણ હેઠળ નથી હોતી. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે.
અનૈચ્છિક
એટલે આપોઆપ થાય.
બિલકુલ. જરા વિચારો, શું આપણે ઈચ્છીએ ત્યારે આપણો ચહેરો ફિક્કો પાડી શકીએ?
ના, એ તો શક્ય નથી.
બરાબર. કારણ કે તે ભય કે આઘાતની સ્થિતિમાં લોહીના પરિભ્રમણમાં થતા ફેરફારનું પરિણામ છે. શું આપણે ઈચ્છીએ ત્યારે શરમથી પરસેવો લાવી શકીએ? ભાગ્યે જ. શું આપણે ઈચ્છીએ ત્યારે રોવાંડા ઊભા કરી શકીએ?
ના.
શું આપણે દુઃખ ન અનુભવતા હોઈએ તો પણ સાચા આંસુ વહાવી શકીએ? સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે આ બધી પ્રતિક્રિયાઓ પોતાની મેળે જ થાય છે. એના પર આપણું વિશેષ બળ કે સીધું નિયંત્રણ ચાલતું નથી. આ બહુ મોટો ફરક છે.
આ જ મૂળભૂત ભેદ છે. સામાન્ય અનુભવો મોટે ભાગે ઈચ્છાધીન હોય છે, જ્યારે સાત્વિક ભાવો ઈચ્છાને અધીન નથી. તે આપણી સભાન કોશિશ વગર તીવ્ર ભાવનાત્મક ઉત્તેજનાના પ્રતિભાવ રૂપે શરીરમાંથી, અંદરથી આપોઆપ પ્રગટે છે. અને આ અનૈચ્છિક સ્વરૂપને કારણે જ તેમને અનુભવથી અલગ અને વિશિષ્ટ ગણવામાં આવ્યા છે.
બરાબર. એટલે કે સાત્વિક ભાવો એ ભાવની એવી શારીરિક નિશાનીઓ છે જે આપણી સભાન ઈચ્છા કરતાં પણ ઊંડા સ્તરેથી આપણા શારીરિક તંત્રમાંથી જ, જાણે સત્યના પ્રતિબિંબ રૂપે આપોઆપ ઉદ્ભવે છે. એ આપણા નિયંત્રણની બહાર છે અને એટલે કદાચ વધુ સાચા ગણે, વધુ પ્રમાણભૂત.
હા, એવું કહી શકાય.
હવે આપણે સત્વનો એક અર્થ જીવ શરીર જોયો, પણ સ્ત્રોતમાં સત્વનો એક બીજો વધુ ગહન અર્થ પણ આપ્યો છે, જે ખાસ કરીને દશરૂપક અને સાહિત્ય દર્પણ જેવા નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના મહત્વના ગ્રંથોમાંથી આવે છે. આ બીજો અર્થ શું છે અને તે સાત્વિક ભાવોની સમજને કઈ રીતે એમ કે નવી દિશા આપે છે?
હા, આ બીજો અર્થ ખરેખર સાત્વિક ભાવોના ખ્યાલને માત્ર શારીરિક પ્રતિક્રિયાના સ્તરથી ઉપર લઈ જાય છે, એને એક ઊંડા મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક સ્તર પર મૂકી દે છે. દશરૂપક અને સાહિત્ય દર્પણ જેવા ગ્રંથો અનુસાર સત્વ એટલે માત્ર ભૌતિક શરીર નહીં, પણ એક વિશિષ્ટ પ્રકારનું અંતઃકરણ, એક એવી માનસિક સ્થિતિ કે ક્ષમતા.
અંતઃકરણ કેવી રીતે?
આ ગ્રંથો સત્વને એવું ચિત્ત કે અંતઃકરણ ગણાવે છે જે પર સુખ દુઃખ ભજન ક્ષમ હોય.
પર સુખ દુઃખ ભજન ક્ષમ
એટલે
કે જે બીજાના સુખ અને દુઃખને અનુભવવા માટે સક્ષમ હોય, તેના પ્રત્યે અત્યંત સંવેદનશીલ અને અનુકૂળ હોય, જેમાં બીજાની લાગણીઓ સાથે તાદાત્મ્ય સાધવાની, તેમની સાથે એકરૂપ થવાની ઊંડી ક્ષમતા હોય.
ઓહ, એટલે કે સહાનુભૂતિ, એમ્પથી જેને કહીએ,
તે
બરાબર. આને આપણે આધુનિક પરિભાષામાં સહાનુભૂતિ અથવા તન્મય ભવન કહી શકીએ. બીજાના ભાવજગતમાં સંપૂર્ણપણે પ્રવેશી જવાની સ્થિતિ, પર હૃદય સાથેના અત્યંત સંભાવ.
અદ્ભુત.
અને અહીં જે ખરેખર રસપ્રદ છે તે આ છે, આ વ્યાખ્યા મુજબ સાત્વિક ભાવો એ ભાવો છે જે આવા સત્વમાંથી, એટલે કે આવી તીવ્ર સહાનુભૂતિ કે સંવેદનશીલતામાંથી જન્મે છે. જ્યારે કોઈ વ્યક્તિ અને ખાસ કરીને નટ એટલે કે અભિનેતા પાત્રના ભાવ સાથે એટલી હદે એકાકાર થઈ જાય, તેની સંવેદનાને એટલી ઊંડાણપૂર્વક અનુભવે કે તે ભાવની જે શારીરિક પ્રતિક્રિયાઓ છે, જેમ કે રૂવાંડા ઊભા થવા, આંસુ આવવા, સ્વરભંગ થવો, એ એના પોતાના શરીરમાં પણ સહજ રીતે પ્રગટ થવા લાગે, ત્યારે તે સાત્વિક ભાવો કહેવાય.
વાહ, આ તો સમજ જ બદલાઈ ગઈ.
હા, આ અર્થઘટન સાત્વિક ભાવોને માત્ર અનૈચ્છિક શારીરિક ક્રિયા નહીં, પણ ઊંડી માનસિક અને ભાવનાત્મક સંલગ્નતાનું પરભાવ સંક્રાંતિનું પરિણામ ગણાવે છે. તે સૂચવે છે કે આ ભાવો ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે મન અત્યંત સંવેદનશીલ અને ગ્રહણશીલ બનેલું હોય.
અદ્ભુત. આ તો ખરેખર સાવ અલગ જ પરિપ્રેક્ષ્ય છે જે આખા ખ્યાલને ઘણો વધુ ગહન બનાવે છે. પહેલો અર્થ શરીર અને અનૈચ્છિક પ્રતિક્રિયા પર ભાર મૂકે છે, જ્યારે આ બીજો અર્થ મન, સહાનુભૂતિ અને તાદાત્મ્યની ક્ષમતા પર. તો આ જે સહાનુભૂતિવાળો અર્થ છે, આપે કહ્યું એમ, એ ખાસ કરીને અભિનય કલા સાથે કેવી રીતે જોડાય છે, એક અભિનેતા માટે આ ભેદ અને આ અર્થ શા માટે આટલો બધો મહત્વનો બની જાય છે?
બરાબર. સ્ત્રોત સ્પષ્ટપણે નિર્દેશ કરે છે કે સત્વનો આ બીજો અર્થ, જે સહાનુભૂતિવાળો છે, એ મુખ્યત્વે નાટ્ય અને અભિનયના સંદર્ભમાં જ વિકસાવવામાં આવ્યો છે, અને એનું કારણ પણ બહુ સ્પષ્ટ અને તાર્કિક છે. તમે કલ્પના કરો કે એક અભિનેતા મંચ પર કોઈ પાત્ર ભજવી રહ્યો છે. ધારો કે કોઈ દુઃખી રાજાનું પાત્ર છે. હવે તે અભિનેતા બીજા અનુભવોનો અભિનય, જેમ કે શોકમાં માથું પકડીને બેસી રહેવું, નિસાસા નાખવા, ધીમા પગલે ચાલવું, આ બધું કદાચ પાત્રના દુઃખને ખરેખર ઊંડાણપૂર્વક અનુભવ્યા વગર પણ કરી શકે, માત્ર પોતાની તાલીમ અને ટેકનિકના જોરે.
હા, બાહ્ય ક્રિયાઓનું અનુકરણ કરી શકે.
બરાબર. તે બાહ્ય શારીરિક ક્રિયાઓનું અનુકરણ કરી શકે અને કદાચ પ્રેક્ષકોને પ્રભાવિત પણ કરી દે, પણ સાત્વિક ભાવોનું શું?
હા, એ કેવી રીતે થાય?
શું તે અભિનેતા ઈચ્છાપૂર્વક માત્ર ટેકનિકથી પોતાના ગાલ પર સાચા આંસુ લાવી શકે? શું એનો અવાજ ખરેખર દુઃખથી ગળગળો થઈ શકે? શું પાત્રના અપાર શોકને કારણે એના શરીરમાં ખરેખરી કંપારી છૂટી શકે?
મુશ્કેલ લાગે છે.
આ બીજા અર્થઘટન મુજબ સાત્વિક ભાવોનો સાચો, સહજ અને પ્રતીતિકર અભિનય ત્યારે જ સંભવ બને છે જ્યારે અભિનેતા માત્ર દેખાવ ન કરતો હોય, પણ ખરેખર તે પાત્રના ભાવ સાથે તાદાત્મ્ય અનુભવે, નટ પાત્રનો ભાવ ખરેખર અનુભવે, જ્યારે તે પાત્રની વેદનાને પોતાની વેદના તરીકે અનુભવે, જ્યારે તેની સહાનુભૂતિ ચરમસીમા પર પહોંચે, ત્યારે જ આ સાત્વિક ભાવો સહજ રીતે પ્રગટે.
એટલે અભિનયમાં સચ્ચાઈનો પુરાવો બને એમ.
બિલકુલ. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં મૂકીએ તો આ વાત અભિનયની ગુણવત્તા અને પ્રામાણિકતા માટે અત્યંત મહત્વની બની જાય છે. સાત્વિક ભાવો અભિનયમાં ભાવનાત્મક સચ્ચાઈ અને ઊંડાણના નિર્ણાયક સૂચક બની જાય છે. તે માત્ર બાહ્ય શારીરિક ક્રિયા નથી, પણ અભિનેતાની આંતરિક અનુભૂતિનું, તેના પાત્ર સાથેના એકાત્મ ભાવનું પ્રગટીકરણ છે. જ્યારે પ્રેક્ષક અભિનેતાની આંખમાં વાસ્તવિક અશ્રુ જુએ છે, એના અવાજમાં સાચી ધ્રુજારી અનુભવે છે, કે એના ચહેરા પર ભાવને અનુરૂપ સહજ રંગ પરિવર્તન એટલે કે વૈવર્ણ્ય જુએ છે, ત્યારે તેમને અભિનય માત્ર અભિનય નથી લાગતો.
હા, ત્યારે પાત્ર જીવંત લાગે.
એકદમ. તે પાત્ર અને તેની ભાવસ્થિતિ જીવંત બની જાય છે. આનાથી અભિનય વધુ અસરકારક, વિશ્વસનીય અને હૃદયસ્પર્શી બને છે. તે એવું સૂચવે છે કે અભિનેતા માત્ર ટેકનિકલ કુશળતા નથી દર્શાવી રહ્યો, પણ ભાવને જીવી રહ્યો છે.
આ સ્પષ્ટતા અભિનય કળાની પ્રક્રિયા અને એના મૂલ્યાંકનને સમજવામાં ખરેખર ખૂબ મદદરૂપ થાય છે. સાત્વિક ભાવો માત્ર શરીરની પ્રતિક્રિયાઓ નથી, પણ એ અભિનેતાની પાત્ર સાથેની એકરૂપતા, એની ભાવનાત્મક સંવેદનશીલતા અને કદાચ એની કલા પ્રત્યેની પ્રામાણિકતાનું માપદંડ પણ બની જાય છે.
તો અત્યાર સુધીની આપણી આ બધી વાતચીતનો સાર કાઢવાનો પ્રયત્ન કરીએ. આપણે સાત્વિક ભાવોની વ્યાખ્યા જોઈ, એના પ્રકારો સમજ્યા, એના બે મુખ્ય અર્થઘટનો અને અભિનયમાં એના મહત્વ વિશે જાણ્યું. આ બધા પરથી ભાવની અભિવ્યક્તિ અને માનવ અનુભૂતિને સમજવા માટે મુખ્ય કયા તારણો આપણે શ્રોતાઓ સમક્ષ મૂકી શકીએ, શું યાદ રાખવું જોઈએ?
ચોક્કસ, મને લાગે છે કે આ સમગ્ર ચર્ચામાંથી આપણે મુખ્ય ત્રણ બાબતો તારવી શકીએ છીએ જે સાત્વિક ભાવોના ખ્યાલના હાર્દને સ્પર્શે છે.
કઈ ત્રણ બાબતો?
પહેલું અને સૌથી મહત્વનું તારણ એ છે કે સાત્વિક ભાવો એ શરીરના, એમ કહીએ તો અનૈચ્છિક સત્ય વક્તા છે. આ માત્ર સામાન્ય શારીરિક પ્રતિક્રિયાઓ નથી, આ એવી અભિવ્યક્તિઓ છે જે ઊંડા ભાવનાત્મક અનુભવમાંથી આપોઆપ આપણા સભાન નિયંત્રણ વગર ઉદ્ભવે છે.
અનૈચ્છિક સત્ય વક્તા.
હા, સામાન્ય સ્વૈચ્છિક અનુભવો જેમ કે હાથ હલાવવા કે દોડવું, એનાથી તે મૂળભૂત રીતે અલગ છે, કારણ કે તે આપણી ઈચ્છાશક્તિને આધીન નથી. આ વસ્તુ એમને ભાવની અભિવ્યક્તિના એક વિશિષ્ટ, વધુ પ્રમાણિક અને મૂળભૂત સ્તર તરીકે સ્થાપિત કરે છે.
બરાબર. બીજું
તારણ એ છે કે સાત્વિક ભાવો આપણી સાચી આંતરિક સ્થિતિના વિશ્વસનીય સૂચક છે. ભલે આપણે સત્વનો અર્થ શરીર લઈએ, જેથી આ ભાવો શારીરિક તંત્રની અનૈચ્છિક ક્રિયા બને, કે પછી ઊંડી સહાનુભૂતિવાળો મન લઈએ જેથી તે તીવ્ર સહાનુભૂતિમાંથી જન્મે, બંને કિસ્સાઓમાં આ ભાવો વ્યક્તિની અંદર ખરેખર શું ચાલી રહ્યું છે તેનો પ્રમાણભૂત સંકેત આપે છે.
હા, એ બહારના દેખાવ કરતાં વધુ ઊંડાણવાળી વાત કહે છે.
એકદમ, તે બાહ્ય દેખાવ કે નિયંત્રિત વર્તન કરતાં વધુ ઊંડાણપૂર્વક વ્યક્તિની વાસ્તવિક ભાવસ્થિતિને ઉજાગર કરે છે. અને ત્રીજું, ખાસ કરીને કલા અને અભિનયના ક્ષેત્રમાં પણ, કદાચ રોજિંદા જીવનમાં પણ, સાત્વિક ભાવો પ્રામાણિકતાનો માપદંડ બની જાય છે.
કેવી રીતે?
કારણ કે તેનો ઇરાદાપૂર્વક અભિનય કરવો અત્યંત મુશ્કેલ છે, લગભગ અશક્ય છે. એટલે તેની સહજ ઉપસ્થિતિ એ વાતનો પુરાવો આપે છે કે ભાવ માત્ર દર્શાવાઈ નથી રહ્યો, પણ ખરેખર અનુભવાઈ રહ્યો છે. તે ટેકનિકલ કુશળતા અને સાચી ભાવનાત્મક અનુભૂતિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે અને અભિનયમાં કે સંબંધોમાં પણ સચ્ચાઈ અને ઊંડાણ તરફ ઇશારો કરે છે. તે સૂચવે છે કે ભાવ માત્ર સપાટી પણ નથી, પણ અનુભવનારના અસ્તિત્વમાં ઊંડે સુધી વ્યાપેલો છે.
ખૂબ સરસ. આ ત્રણેય મુદ્દાઓ સાત્વિક ભાવોના ખ્યાલને ભારતીય સૌંદર્યશાસ્ત્ર અને ભાવ વિચારધારામાં શા માટે આટલું કેન્દ્રવર્તી સ્થાન આપવામાં આવ્યું છે તે ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. એ માત્ર શારીરિક ઘટનાઓ નથી, પણ અનુભૂતિની ગહનતા, માનવીય સંવેદનાની જટિલતા અને અભિવ્યક્તિની પ્રામાણિકતા સાથે ગાઢ રીતે જોડાયેલી બાબતો છે. આ સમગ્ર ચર્ચાના અંતે મારા મનમાં એક વિચાર આવે છે. જો આ સાત્વિક ભાવો ખરેખર અનૈચ્છિક હોય, આપણી ઈચ્છાના નિયંત્રણ બહાર હોય અને સાચી લાગણી કે ઊંડી સહાનુભૂતિના જ સૂચક હોય, તો શું એનો અર્થ એવો કરી શકાય કે આપણે ગમે તેટલો પ્રયત્ન કરીએ, ગમે તેટલા મુખોટા પહેરીએ, આપણી ઊંડામાં ઊંડી સાચી ભાવનાત્મક પ્રતિક્રિયાઓને સંપૂર્ણપણે છુપાવી શકતા નથી?
વિચારવા જેવો મુદ્દો છે.
શું આપણું શરીર આ સાત્વિક ભાવો દ્વારા હંમેશા ક્યાંક ને ક્યાંક આપણી ભીતરની સચ્ચાઈને પ્રગટ કરી જ દે છે, પછી તે ભયથી આવેલી ફિક્કાશ હોય, શરમનો પરસેવો હોય, દુઃખનું આંસુ હોય, કે પછી કોઈ અદ્ભુત અનુભૂતિનો રોમાંચ હોય, કદાચ આપણી શારીરિકતા જ આપણી ભાવનાત્મક પ્રામાણિકતાની અંતિમ રખેવાળ છે? આ એક પ્રશ્ન હું આપણા સૌ માટે અહીં વિચારવા મૂકું છું. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.